તારીખ 10/3/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 493 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 62
શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 495 બીજો પેરેગ્રાફ છે. નમસ્કાર વચન છે. જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેના વચનને અંગીકાર કરી સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈને નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાની અશક્તિ છે. કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મ ભાવ તે કાંઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેને અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરીને નમસ્કાર. આખા પેરેગ્રાફનો એક જ વચન છે, નમસ્કાર વચન છે. સત્પુરુષના ઉપકાર કઈ રીતે થયો છે જીવ ઉપર અને શા માટે નમસ્કાર કરવા યોગ છે ભક્તિથી, એનું સ્પષ્ટીકરણ સાથે નમસ્કાર કર્યો છે. જે છ પદથી સિદ્ધ છે એનું આત્મસ્વરૂપ તે જેના વચનને અંગીકાર કરે સહજમાં પ્રગટ થાય છે, એટલે મોક્ષનો ઉપાય છે આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. કેવી રીતે પ્રગટ થાય છે કે જેના વચનને અંગીકાર કરે, જેના વચનને શ્રવણ કર્યા નથી, જેના વચનનો વિચાર કર્યા નથી, જેના વચનને અંગીકાર કરે સહજમાં પ્રગટે છે. જો આ વચનોને અંગીકાર કરવામાં આવે તો આત્મ સ્વરૂપ સહજ માત્રમાં પ્રગટ થાય છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈને નિર્ભય થાય છે. શું ફાયદો છે એનો? કે જે સત્પુરુષના વચન અંગીકાર કરેથી આત્મ સ્વરૂપ પ્રગટ થાય છે, આત્મ સ્વરૂપ પ્રગટ થઈને એનો મોક્ષ થાય છે, મોક્ષમાં સંપૂર્ણ પરમાનંદની પ્રાપ્તિ થાય છે અને જીવ સર્વકાળને માટે નિર્ભય થાય છે. નિર્ભય થવાની શરૂઆત વચન અંગીકાર કરે ત્યારથી નિર્ભય થવાની શરૂઆત થઈ જાય છે. તે વચનના કહેનાર એવા સત્પુરુષ, એ સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાની મારી અશક્તિ છે એમ કહે છે. ઠીક, એ સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરી શકાય નહીં. કેમ ન કરી શકાય? કારણ આપે છે કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મ ભાવ તે કાંઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, માટે એના ગુણની વ્યાખ્યા ન થાય. પરમાત્મ સ્વરૂપ પરમાત્મ ભાવ કોઈ પણ પ્રકારની બદલો લીધા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી જેને આપ્યો એનો પ્રત્યુપકાર કેવી રીતે થઈ શકાય? એનો બદલો કેવી રીતે પ્રત્યુપકાર એટલે બદલો કેવી રીતે વાળી શકાય? એમ છતાં પણ અને એમ કરવા છતાં પણ હવે જો વિતરાકતા લીધી છે, જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા મારી ભક્તિ કરે છે, મને અનુકૂળ રહે છે, મારી સમીપ રહે છે એવું જેણે જોયું નથી, એવું કદી જેને જોયું નથી જોવા. જગતમાં અનુકૂળ વર્તે એના પ્રત્યે રાગ અને પ્રતિકૂળ વર્તે એના પ્રત્યે દ્વેષ. આ જીવને થયા વગર ન રહીએ. સત્પુરુષની લાઈન જુદી છે, એવું નથી થતું. એમાં અનુકૂળ વર્તો પ્રતિકૂળ વર્તો અમારી નજર બદલતી નથી. સંસારીઓની નજર બદલે છે, અમારી નજર બદલતી નથી. મારી ભક્તિ કરે છે માટે મારો શિષ્ય છે એમ જેને કદી જોયું નથી. એટલે એવા જે વિતરાગ ભાવમાં સંભાવમાં વિચરે છે એવા જે સત્પુરુષ, તેને અત્યંત ભક્તિએ ફરી કરીને નમસ્કાર કરો. આ રીતે સત્પુરુષનો ઉપકાર કયા પ્રકારે થાય છે, કેવી નિષ્કારણ કરુણાશીલતાથી થાય છે અને એનું ફળ કેટલું મહાન છે કે સર્વકારણ માટે સંપૂર્ણ આનંદની પ્રાપ્તિ થાય છે, એ બીજું વચન છે. ત્રીજું વચન એમ કહે છે કે જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે એ સત્પુરુષોએ પાછું શું કહ્યું છે, એમણે પણ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે. તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે, ભક્તિ કરવાના અર્થે નથી કહી. ભક્તિ કરનારનું કલ્યાણ એમાં વાંચ્યું છે, ઈચ્છ્યું છે. એ ભક્તિ પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરીને ત્રિકાળ નમસ્કાર. બહુ સરસ વિષય લીધો છે કે સત્પુરુષોએ પણ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે અને એનું કારણ માત્ર ભક્તિ કરાવનાર, ભક્તિ કરાવનાર પ્રત્યેની એમની કરુણા છે કે કોઈ પણ રીતે એનું કલ્યાણ થાય. જો એ ભક્તિ કરશે તો એનું કલ્યાણ થશે. હવે ભક્તિ થાય ત્યારે એની દશા કેવી થાય? સત્પુરુષને ઓળખે અને એના પ્રત્યે ભક્તિ થાય તો ભક્તિમાન જીવની દશા કેવી રહે? કે એ ભક્તિ પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, સદગુરુના શરીરની ચેષ્ટાને વિશેની, વાણીની ચેષ્ટાને વિશેની, આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. એનો આત્મા કેવી રીતે વર્તે છે, એનો આત્મા અંદરમાં કેવી રીતે વર્તે છે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થાય. જો એ નજર એને આવે તો સત્પુરુષના અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થાય અને એ જો અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થાય તો પોતાનો સ્વચ્છંદ મટી જાય કે ક્યાં સત્પુરુષનું આવું પરિણમન અને ક્યાં મારી સ્થિતિ. પસંદ થવાનો એને અવકાશ નથી. હું સમજુ છું એ વાત ઉગે નહીં કોઈ દિવસ એને, નહીતર શાસ્ત્ર સ્વાધ્યાય કરનારને હું સમજુ છું એ વાત ઉગ્યા વગર ધરીએ નહીં. કાંઈક તો હું સમજુ છું એ વાત આવ્યા વગર લઈએ અને આમાં એ વાત કોઈ દિવસ ઉત્પન્ન થાય નહીં, એને સ્વચ્છંદ મટી જ જાય, નિયમથી મટી જાય. સદગુરુના આત્માની શ્રેષ્ઠાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થાય, પોતાનો સ્વચ્છની ભૂમિકામાં આવી ગયો જીવ આ પ્રકારને જો સ્થિતિ સત્પુરુષ પ્રત્યેની ઊભી થાય, એના આત્માની ચેષ્ટા જોતા અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થાય તો એને આત્મજ્ઞાન થયા વિના રહે થાય થાય ને થાય છે. એનું બીજ છે, આત્મજ્ઞાનનું આ બીજ છે. એમ જાણીને ભક્તિનું નિરૂપણ કર્યું છે. રહસ્ય ભક્તિ જેને કહીએ છીએ એ ભક્તિ નું રહસ્ય ખોયેલું છે અહીંયા. આપણે ત્યાં લીધું ગુદેવ લાગે રહસ્ય ભક્તિ કોને કહેવી, આ રહસ્ય ભક્તિ છે. આ પ્રકારે ભક્તિ ની પાછળ રહસ્ય રહ્યું છે કે આત્મબોધ ઉત્પન્ન થાય, આત્મ જ્ઞાન ઉત્પન્ન થાય, અને તેથી ભક્તિ નું નિરૂપણ કર્યું છે. તે ભક્તિ ને પણ અમારો નમસ્કાર છે. ઠીક, જે કોઈ શિષ્ય એ પ્રકારે સત્પુરુષ ની ભક્તિ કરે છે એ શિષ્યના ભક્તિના પરિણામ ને અમે નમસ્કાર કરીએ છીએ. સત્પુરુષ ને તો નમસ્કાર કરીએ છીએ, એના ભક્તિ ના પરિણામ ને નમસ્કાર કરીએ છીએ. પૂછવાનો જગ્યા નથી રહેતી અહીંયા, પછી મુમુક્ષુ એ શું કરવું જોઈએ પૂછવાની જગ્યા હવે નથી રહેતી. એવી વાત છે. છેલ્લું વચન છે, જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, અમને અત્યારે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી એમ કહે છે. બધી ગડબડ ચાલે છે ને, કેવળ જ્ઞાન પામી ગયા હતા, કેવળ જ્ઞાન પામી ગયા હતા, ઘણી જગ્યાએ ઉલ્લેખ આવે છે. અમારી શું દશા છે આ જગ્યાએ ને બીજા અનેક પણ એમને પોતાની વાત ખુલ્લી કરેલી છે. પછી ન સમજાય ને ગમે તેમ માણસ વિચારે, બાકી વાત પોતે બહુ સ્પષ્ટ કરેલી છે. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિ પણ કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. જે સત્પુરુષના વચનના વિચાર યોગે, વાક્ય રચના જુઓ, વચન સાંભળ્યું અને વિચાર યોગે જ્ઞાનમાં એવો એક યોગ ઉત્પન્ન થયો કે આ આત્માને શક્તિ કે શક્તિપણે કેવળ જ્ઞાન છે એ વાત સ્પષ્ટ છે. એનો અર્થ એ થાય છે કે સત્પુરુષે જે આત્મા દર્શાવ્યો, વચન દ્વારા જે આત્મા એમને પ્રગટ કર્યો, એ આત્મા સંબંધીનો અમે સ્વલક્ષી જ્ઞાનમાં જ્યારે વિચાર કર્યો ત્યારે અમને અમારો પણ કેવો જ્ઞાન સ્વરૂપે આત્મા સ્પષ્ટપણે જણાયો કે શક્તિપણે અમારામાં પણ કેવો જ્ઞાન છે એમ સ્પષ્ટપણે જાણ્યું છે. શ્રદ્ધાપણે પણ કેવો જ્ઞાન થયું છે એવું જાણ્યું છે, કેમ કે શ્રદ્ધાનો વિષય પ્રગટ અપ્રગટ નથી. શ્રદ્ધાનો વિષય પ્રગટ અપ્રગટ નથી, તો કેવળ જ્ઞાન સ્વરૂપી જેવો આત્મા છે એ આત્મા છે, એ છે, બસ છે, એનો વિષય છે. પ્રગટ અપ્રગટ એનો વિષય નથી, છે એનો વિષય છે. કેવળ જ્ઞાનની સત્તાને સ્વીકારે છે એટલે શ્રદ્ધાપણે તો કેવળ જ્ઞાન થયું છે. વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, પછી જે શ્રદ્ધાપૂર્વક જે વિચાર છે એનાથી પણ કેવળ જ્ઞાન અંદર બિરાજમાન છે, મોજૂદ છે, વિદ્યમાન છે એમ થયું છે. ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે અને અમારી ઉપાદેયતા પણ એ જ વર્તે છે. આ ઈચ્છા એટલે વિકલ્પ નહીં. અમારા કેવળ જ્ઞાન પ્રત્યેની અમારી જે આરાધના ને ઉપાસના છે, ઉપાદેયતા છે કે જેને લઈને અમારી આરાધના સાધના ચાલી રહી છે, તે કેવળ જ્ઞાન સુધી નિશંકપણે પહોંચી જશે. એટલે કેવળ જ્ઞાન પણ થયું નથી પણ થયું છે એમ કહીએ છીએ. એ શૈલી છે નિર્વિઘ્નપણે કાર્ય સંપન્ન થાય ત્યારે બોલવાની આ શૈલી છે. તમે અહીંથી મુંબઈ જવા માટે એરપોર્ટ હજી કોઈ પહોંચ્યા નથી અને તમારા ઘરે પૂરા આવજો આવજો કરીને છૂટા પડ્યા એટલે પાડોશીજી ભાઈ ક્યાં ગયા, તો કે મુંબઈ ગયા. હજી એરપોર્ટે પહોંચ્યા નથી, તમે કહેવાય છો મુંબઈ ગયા. મુંબઈ પહોંચ્યા નથી પણ મુંબઈ ગયા શું કરવા બોલાય છે કે એ નિર્વિઘ્નપણે પહોંચવાના છે. એ જયારે એમ કહે છે કે મુંબઈ ગયા ત્યારે એને વિઘ્નની શંકા નથી કે આ પ્લેન ક્રેશ થશે કે નહીં થાય. સંભવ છે કે થાય પણ ખરું, ત્યાં ગેરંટી તો દેવાય નહીં, એવી કોઈ શંકા પડતી નથી. અને વચન નીકળી જાય છે કે ક્યાં ગયા, કે મુંબઈ ગયા. એવી વાત છે કે અમને ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે. ભલે પ્રગટપણે ન થયું હોય તો પણ ઈચ્છા દશાએ અમને કેવળ જ્ઞાન થઈ ગયું છે. એટલે કે કેવળ જ્ઞાન પ્રગટ થશે એમાં કોઈ વિઘ્ન અમને દેખાતું નથી. કેવળ જ્ઞાન પ્રગટ થવામાં અમને કોઈ વિઘ્ન જ દેખાતું નથી કે અમને કેવળ જ્ઞાન થશે કે નહીં થાય, વચ્ચે શું થશે, બિલકુલ નહીં. એટલે ઈચ્છા દશાએ તો કેવળ જ્ઞાન થયું છે. કેવી રીતે થયું છે કે સત્પુરુષના વચનના વિચાર યોગે આમ થયું છે. મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. અત્યારે તો અમારો જે શુદ્ધ નહીં છે, મુખ્ય નહીં એટલે શુદ્ધ નહીં, નિશ્ચય નહીં, નિશ્ચય નહીં ને મુખ્ય નહીં કહે છે, શુદ્ધ નહીં ને મુખ્ય નહીં કહે છે. તો શુદ્ધ નહીં તો શુદ્ધાત્માનું અવલંબન લે છે, સાક્ષાત્કાર કરે છે. કેવળ જ્ઞાન નો સાક્ષાત્કાર થાય છે અમને. અમારો ઉપયોગ જયારે આત્મામાં લાગે છે ત્યારે કેવળ જ્ઞાન સ્વરૂપે આત્માનો અમને સાક્ષાત્કાર થાય છે. એટલે મુખ્યના હેતુથી તો કેવળ જ્ઞાન વર્તે છે અત્યારે. તે કેવળ જ્ઞાન આમાંથી ઘણા નથી સમજતા શું, પણ એટલા માટે આ વચન એમણે પહેલા લીધું છે કે જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, હવે જે કહીએ છીએ એનો સમજી લેવો, એનો આશય શું છે એ સમજી લેવો. એટલે પહેલું વચન આ એમણે નાખ્યું છે કે જો કદી પ્રગટપણે તો કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનમાં વિચાર યોગ્ય અમારી જે દશા થઈ છે એમાં શક્તિપણે કેવળ જ્ઞાન જાણ્યું છે. એટલે પહેલા શક્તિપણે લીધું, નહીતર પ્રગટપણે લઈ લઈએ. પછી એ કેવળ જ્ઞાન સમીપ છે એમ દર્શાવવા, અને એ કેવળ જ્ઞાન નિર્વિઘ્ને શીઘ્રતાથી પરિપૂર્ણ પ્રાપ્ત થઈ જવાનું છે એ દર્શાવવા માટે પછી જે વચનો લીધા છે એ પછી લીધા છે. એટલે પહેલા શક્તિપણે નાખ્યું, પહેલા વ્યક્તિપણે નાખ્યું, પ્રગટપણે નાખ્યું. મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. એટલે અમારા કેવળ જ્ઞાનને અમે વિઝ્યુલાઇઝ કરીએ છીએ કે આ રહ્યું આ રહ્યું. અમારું શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે, બોલાવી રહ્યું છે દરેક સમયે પરિણામ મનમાં એ કેવળ જ્ઞાનને બોલાવે છે. એ વિષય ધવળ શાસ્ત્રમાં લીધો છે કે સાધકનું શ્રુત જ્ઞાન કેવું હોય છે, જે કેવળ જ્ઞાનને બોલાવતું હોય છે. તે કેવળ જ્ઞાન સર્વ અજ્ઞાતાંગ સુખનું પ્રગટ કરનાર છે. જે સુખ કદી કોઈથી બાધા ન પામે એવા પૂર્ણ સુખનું પ્રગટ કરનારો છે. જેના યોગ્ય સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો એવા અનંત સુખને અને અનંત જ્ઞાનને પામવાને યોગ્ય જેની યોગ્યતા, જેના યોગ એક સંયોગ છે સહજ માત્રમાં જીવને પ્રાપ્ત થઈ, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો નમસ્કાર હો. આટલો બધો લાભ દેખાડીને નમસ્કાર કરે છે એમને મોક્ષ સંજ્ઞાએ નમસ્કાર નથી કરતા એમ કે છે કે બધા જ્ઞાની કે છે, માટે અમે જ્ઞાની કહે છે માથું ફોડો એમ નથી. ઓળખીને આટલો લાભ છે, આટલી સમજણ છે ને પછી ભક્તિનો ભાવ આવે છે એમ કે છે. અને જ્યાં લાભ દેખાય ત્યાં જીવના પરિણામ નેના વિના રહે નહીં. જ્યાં લાભ દેખાય ત્યાં નવી જ પડે જીવ, એ જીવનો સ્વભાવ જમાણ્યો છે. આજે રમેશભાઈ જીવ એક ન્યાય વાણ્યો છે, વાણિયાનો સ્વભાવ એવો, લાભ મળે ને ત્યાં ઝૂકી જ પડે. પછી ઓલો મિનિસ્ટર શેડ્યુલ કાસ્ટ નો હોય ને તો સાહેબ 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 કરે, સ્વીપર માંથી આવ્યો હોય હા, પણ જો એને ઇલેક્શન ચૂંટાય, આમાં તો ઇલેક્શન ચૂંટવાની જ ખૂબી છે, બીજું કઈ છે ને. અને જો એ મિનિસ્ટ્રી ની ચેમ્બરમાં આવી ગયો તો એના પટાવાળાને ભાઈ સાહેબ કરે, એટલો બધો ગમે કે એના પટાવાળાને ભાઈ સાહેબ કરે, એને તો કહે એમાં શું નવાય છે? એ 493 પુત્રાયણ પૂરો થાય છે. છેલ્લા નમસ્કાર વચનથી આગળ કોઈ પત્ર લેવો છે નક્કી કર્યો. કમાવ કરો છો જોઈએ છે. જુઠાભાઈ ઉજમસિંહ, મંગલદાસ જયસિંહભાઈ ઉજમસિંહ, શેખ મંગલદાસ જે અમદાવાદમાં જેની મિલો છે, કલોલમાં મિલો છે, ભાવનગરમાં એક મિલ છે, ગ્રુપ ડાંગરી વકીલ ગ્રુપ મિલ્સ કંપની, એ મંગલદાસ જયસિંહભાઈ નાનાભાઈ જુઠાભાઈ જયસિંહભાઈ ને જુસર જુઠાભાઈ અને જયસિંહભાઈ બે ભાઈઓ, મંગલદાસ તો પછી એના દીકરા, પછી અત્યારે એના દીકરા શાંતિલાલ અને મહેન્દ્રભાઈ અત્યારે છે, એ ઉગરીબેન છે એ જુઠાભાઈના ઘરેથી હતા. જુઠાભાઈ બહુ પાત્ર જીવ હતા. જુઠાભાઈ માટે એમણે એવા શબ્દો વાપર્યા છે કે મોક્ષ માર્ગને આપે એવું સમુકિત જેને પ્રગટ થયું છે એવા જુઠાભાઈના આત્માને હું નમસ્કાર કરું છું. બહુ નાની ઉંમરમાં એ ગુજરી ગયા. કૃપાળુદેવના પરિચયમાં આવ્યા પછી એકાદ બે વર્ષમાં જ એમનો દેહાંત થઈ ગયો, તો બેદ બગડી અને દેહાંત થઈ ગયો. તો બહુ પાત્રજીવ હતા. પાત્રજીવ હતા એટલે એમણે એમને ઓળખ્યા હતા. મોટી વાત એ હતી કે એમને એમને ઓળખ્યા હતા અને એમના પ્રત્યે અનન્ય ભક્તિ હતી. આ રૂબીબેન છે એ પણ બહુ લાયક જીવ છે. અને એ પછી અમદાવાદ છોડીને કલોડ રહેતા છે, કેમ કે એ લોકો ત્યાં પણ કામ હતું. એમના પરના પત્રો પણ બહુ સારા છે અને બહેનના પત્રો પણ બહુ સારા છે. ઉગ્રીબેનના પત્રોનો વવાણિયામાં આવે છે. ત્યાં તો ઘણા મોક્ષના પત્રો છે. પાછું વાતો અઠવાડિયું રોકાઈ જવું પડે એટલા પત્રો છે. એ પત્રો બહુ સારા છે ઘણા. એના પરથી એમની યોગ્યતાનો ખ્યાલ આવે છે કે એમણે કેવા પત્રો લખ્યા છે. અમને પણ એવા પત્રો ચોવીસમું વર્ષ છે. પોતાની ઉંમર નથી, શરીરની ઉંમર 24 છે. શરીરની હો આત્માની ઉંમર નથી હોતી. બધા આત્મા ઉંમરમાં સરખા છે, ઠીક? કેમ કે અનાદિથી બધા આત્મા અત્યાર સુધી પહોંચ્યા વર્તમાન કાળ સુધી. કોઈનો પહેલા જન્મ થયો નથી એટલે બધા અનાદિના છે. અને કાળ દ્રષ્ટિએ ગણીએ તો વર્તમાન સુધી બધા વિદ્યમાન છે. દરેક વર્તમાનમાં વિદ્યમાન રહેવાના છે એટલે ઉંમર બધાની સરખી જ હોય છે. કોઈ આત્મા ઉંમરમાં નાનો મોટો હોતો જ નથી. શું લખે છે કે ઉપાધિના ઉદયને લીધે પહોંચ આપવાનું બની શક્યું નથી તે ક્ષમા કરશો. પત્ર લખ્યો હશે એનો પહોંચ પોતે આપી શક્યા નથી કોઈ કામકાજને કારણે. પત્રે અમને ઉપાધિના ઉદયને લીધે સ્થિતિ છે. મુંબઈથી લખે છે કે મુંબઈમાં જે રહ્યા છીએ એ તો ઉપાધિનો ઉદય છે એટલે અહીંયા રૂપમાં રહેવાનું થયું છે. એટલે તમને સમાગમ રહેવો દુર્લભ છે. અમે મુંબઈ હોવાથી તમને અમારો સમાગમ રહેવો એ દુર્લભ વાત છે. આ જગતના વિશે સત્સંગની પ્રાપ્તિ, ચતુર્થકાળ જેવા કાળને વિશે પણ પ્રાપ્ત થવી ઘણી ઘણી દુર્લભ છે. તો આ દુષણકાળને વિશે પ્રાપ્તિ પરમ દુર્લભ થવી સંભાવ્ય છે એમ જાણીને જે જે પ્રકારે સત્સંગના વિયોગમાં પણ આત્મામાં ગૃહોત્પત્તિ થાય તે પ્રકારે પ્રવર્તવાનો પુરુષાર્થ વારંવાર વખતો વખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે. શું કહે છે કે પત્ર લખનાર બહેનની ઈચ્છા ગોપાલદેવના પ્રત્યક્ષ સમાગમમાં રહેવાની છે. પરિસ્થિતિ સાનુકૂળ નથી. ધંધાર છે તો તે મુંબઈ રહે છે, મોટો ભાગ મુંબઈ રહે છે, અને નિવૃત્તિ ક્ષેત્રમાં દર વર્ષે મહિનો દોઢ મહિનો પોતે આ બાજુ ખંભાત અને આજુબાજુના ગામડામાં રહે છે. ત્યારે બધા વૃક્ષો ત્યાં આવીને એમનો સમાગમ કરે છે. એ સિવાય એમનો સમાગમ થઈ શકે એવી પરિસ્થિતિ નથી. વચ્ચે પોણા બે વર્ષ એવા ગયા છે 25-26 વર્ષની ઉંમરમાં કે પોણા બે વર્ષ સુધી બિલકુલ નિવૃત્તિ લઈ શક્યા નથી, અને નિવૃત્તિ ક્ષેત્રમાં કોઈને મળવાનું થયું નથી. એટલે એમને પણ પોતાને પણ વેદના વધી છે અને મુમુક્ષુઓને પણ વેદના વધી છે. એ પ્રકારના પત્રો એ રસ્તામાં આ ગ્રંથમાં સ્પષ્ટ જોવા મળે છે. શું કહે છે કે આ જગતને વિશે પછી મહાવિદો હોય કે આ ભરત ક્ષેત્ર હોય, આખા જગતમાં સત્સંગની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે. ચતુર્થ કાળ હોય તો પણ સત્સંગ નથી મળતો એમ કે છે. ચતુર્થ કાળ જેવા કાળને વિશે પણ પ્રાપ્તિ થવી ઘણી દુર્લભ છે તો આ દુષ્મ કાળને વિશે પ્રાપ્તિ પરમ દુર્લભ હોવી સંભાવ્ય છે, સંભવિત છે. આવી પરિસ્થિતિ જયારે અનિવાર્ય જ છે તો એમ જાણીને, કેમકે એક પરમાણુને ફેરવાની શક્તિ કોઈ જીવમાં નથી, એક પરમાણુને પલટાવવાની શક્તિ કોઈ જીવમાં નથી, તો એ પ્રકારની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ, મુમુક્ષુએ શું કરવું જોઈએ એનું માર્ગદર્શન આપે છે. કે જે જે પ્રકારે તે સત્સંગના વિયોગમાં પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય, દોષની ઉત્પત્તિ થાય એમ નહીં પણ આત્મામાં આત્મગુણની ઉત્પત્તિ થાય, તે પ્રકારે પ્રવર્તવાનો પુરુષાર્થ વારંવાર વખતો વખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે. જેવો ઉદય હોય, જેને જેવો ઉદય હોય તેમાં પ્રત્યેક વખતે પ્રત્યેક પ્રસંગે અને વારંવાર ચૂક્યા વિના, વારંવાર એટલે ચૂક્યા વિના પુરુષાર્થમાં રહેવો, પુરુષાર્થ વૃદ્ધિગત કરો, યોગ્યતાને વર્ધમાન કરવી. આ કામ સોંપ્યું, શું કરવું પણ અમને સત્સંગ ન મળે તો શું કરવું, પુરુષાર્થ કરવો, વખતો વખત પુરુષાર્થ કરવો. ઉદયમાં ઘૂસી જવું નહીં, ઉદયમાં તલ્લીન થઈ જવું નહીં, લીન થઈ જવું નહીં, એકાકાર થઈ જવું નહીં, પુરુષાર્થ કરવો. અને નિરંતર સત્સંગની ઈચ્છા, એમ પછી સત્સંગની ભાવનાની ઈચ્છા મટી જાય સવાલ નથી. નિરંતર સત્સંગની ઈચ્છા, અસત્સંગની ઉદાસીનતા, સત્સંગ સિવાય બાકીનો પ્રસંગ છે બધો અસત્સંગ, એમાં ઉદાસ ક્યાંય મન લાગે નહીં, અસત્સંગમાં ઉદાસીનતા રહેવામાં મુખ્ય કારણ તેવો પુરુષાર્થ છે. જો પુરુષાર્થ હોય તો સત્સંગની ભાવનાની ઈચ્છા નિરંતર રહે, અને બાકીના અસત્સંગના પ્રસંગો હોવાથી કુટુંબના વ્યાપારના જેને જે ઉદય હોય તે એને ઉદાસીનતા રહે. અપેક્ષા વૃત્તિ એ ઉદયમાં પ્રવર્તે નહીં, આમ થાય તો ઠીક ના, આમ થાય તો ઠીક, એ બધી એવી ઘટમાળ છે કે એમાંથી જીવ નવરો થઈ શકે એવો નથી. એટલે ઉદાસીનતા આવવી જોઈએ, અને એ પુરુષાર્થ વિના ઉદાસીનતા આવે નહીં. ભલે આત્મિક પુરુષાર્થ ન હોય, અહીંયા એક પ્રશ્ન થઈ શકે કે ભાઈ અમે મુમુક્ષુની ભૂમિકામાં છીએ અને અમને આત્મિક પુરુષાર્થ તો અત્યારે ક્યાંથી થાય, પણ સત્સંગની તીવ્ર ભાવના અને તીવ્ર ઈચ્છા તમને બધેથી ઉદાસ કરી નાખે. જો ખરેખર હોય તો, જો એ પણ ન હોય અને ઉદયમાં તલ્લીન થઈ જતો હોય જીવ, તો સમજી લેવું કે એને સત્સંગની અંદરથી પડી નથી, એને ગરજ નથી, એની ઈચ્છા નથી, એને ખરેખર સત્સંગ જોઈએ છીએ એ વાત સાબિત થતી નથી. આમ છે, ખુલ્લી વાત છે. નહીતર શું કહે, આપણે સત્સંગ તો કરીએ છીએ થોડો ઘણો, એ સત્સંગ હોય એને ઉદાસીનતા એવા વિના રહે જ નહીં, એનું નામ એને સત્સંગ. ઉપાય શું છે કે સત્સંગની ભાવના વાળો છે. બાકી હૃદયમાં તલ્લીન થઈ જાય, એકાકાર થઈ જાય ને વળી નવરો પડે એટલે ચાલો સત્સંગ ગોતિ હવે ઉલાવાના ને હાલોફવાના ને ત્યાં જઈએ, એમ સત્સંગ નથી. એવી રીતે સત્સંગ એ સત્સંગ યોગ્ય જીવ ખરેખર નથી. પછી ઠીક છે ગાડી ખડી ના જાય એટલે નાનીઓ એને પણ એમ કે ઠીક છે આવ્યો છો તો ભલે આવ્યો કઈ વાંધો નહીં, પણ આવ્યો છો તો એને ઠપકારે પણ ખરા કે આ સત્સંગની પદ્ધતિ આ નથી ભાઈ. અરે આ પદ્ધતિ એ લાભ થશે નહીં, પાછો નકામો તારો મહેનત ને વખત તારો બગડે છે, અમને કઈ વાંધો નથી. બીજો સંસાર તો આમ થોડો બગડેલો છે, અવસ્થિત બગડેલી છે. જે ચીજ સડેલી હોય પછી એમાં સારું કેટલું છે એ ન ગોતવું. કોઈ ફળ બગડી ગયું હોય તો એમાં સારું કેટલું છે કે ભાઈ મૂકી દો હવે એને જાળવા દો હવે, સંસાર તો બગડેલો છે. એમાં તો ઝેરમાં અમૃત કઈ નીકળે જ નહીં. પૂછી જવું એમ એટલા માટે છે કે એ વાત એમને સ્થિતિ લાગુ પડે. સારે કોર્ટથી એટલી બધી અનુકૂળ છે, અનુકૂળતા છે કે વાત મૂકી દો. હવે એનો જવાબ તમને એમને આપી દીધો એ જવાબ હું નહીં દઉં કે છે. એમને લાગુ પડ્યું એટલે એમને સીધો જવાબ આવ્યો, રોકડો જવાબ તમને આપી દીધો. હું ભાઈ ઓળખતો નથી હોઉં કોઈને, એમના ભાઈને જોયા નથી, દીકરાને જોયા નથી, દીકરાને ઓમને જોઈને છે. આ તો એ ભાઈ વાત કરે છે એના પછી. શું કહે છે કે નિરંતર સત્સંગની ઈચ્છા, અસત્સંગમાં ઉદાસીનતા રહેવામાં મુખ્ય કારણ તો જીવનો પુરુષાર્થ છે અથવા સત્સંગની ભાવના છે. પુરુષાર્થ ન હોય તો સત્સંગની તીવ્ર ભાવના છે એમ જાણીને જે કાંઈ નિવૃત્તિના કારણો હોય તે કારણોનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. તો પછી અસત્સંગમાંથી છૂટા થવા માટે અને સત્સંગમાં રહેવાના કયા કારણો છે એ કારણો સંબંધી વિચાર કરવો કે આ કારણો આપણને ઉપલબ્ધ થાય કે ના થાય, થાય તો કેવી રીતે થાય એનો વારંવાર વિચાર કરવા યોગ્ય છે. અને જેને જે જોતો હોય એનો તો વિચાર કરે તો સ્વાભાવિક વાત છે. જે જેને જેની જરૂર હોય તેને તેનો વિચાર આવ્યા વિના કરીએ ને. અમને આ લખતા એમ સ્મરણ થાય છે, આ વાત લખતા અમને એવું સ્મરણ થાય છે કે શું કરવું અથવા કોઈ પ્રકારે થતું નથી એમ તમારા ચિત્તમાં વારંવાર થઈ આવતું હશે. હવે શું કહે છે કે બેનના ચિત્તમાં શું ચાલે છે એને એને પોતે બહાર મૂકે છે કે આ લખતા લખતા અમને તમારા મનની વાત સમજાય છે કે શું કરવું, કોઈ પ્રકારે કઈ થતું નથી એનું કરવું શું, આ તમારી એક મૂંઝવણ છે અમારા ખ્યાલમાં આવે છે. એવું તમારા ચિત્તમાં વારંવાર થઈ આવતું હશે, તમને આમ જ થયા કરતું હશે, કરવું શું, પણ આ તો કઈ થતું નથી પણ કરવું શું હવે. તથાપિ એમ ઘટે છે અથવા એમ યોગ્ય છે કે જે પુરુષ બીજા બધા પ્રકારનો વિચાર અકર્તવ્યરૂપ જાણી આત્મકલ્યાણને વિશે ઉજમાળ થાય છે તેને કંઈ નહીં જાણતા છતાં તે જ વિચારના પરિણામમાં જે કરવું ઘટે છે અને કોઈ પ્રકારે થતું નથી એમ ભાષ્યમાન થયેલું તે પ્રગટ થવાનું તે જીવને વિશે કારણ ઉત્પન્ન થાય છે અથવા કૃતકૃત્યતાનું સાક્ષાત સ્વરૂપ ઉત્પન્ન થાય છે. ઊંડી વાત કરે છે. મૂંઝવણ શું થાય આવી દશામાં, જે મૂકશું હોય કે કરવું શું, કોઈ પ્રકારે અમારું કામ થતું નથી, સત્સંગમાં રહીએ તો અમારું આત્મકલ્યાણ થાય, સત્સંગ મળતો નથી, કરવું શું કરવું શું, આ એક પરિસ્થિતિ ઊભી થાય છે. તો અમને એમ લાગે છે કે જે પુરુષ બીજા બધા પ્રકારનો વિચાર અકર્તવ્ય રૂપ જાણે આત્મકલ્યાણને વિશે ઉજમાર થાય છે, એટલે કે તમારી ભાવના તો આત્મકલ્યાણની છે, બીજું બધું તો તમે અકર્તવ્ય રૂપ જાણ્યું છે, સંસારમાં કઈ કર્તવ્ય છે એવું તમે જાણ્યું નથી. હવે એનું કારણ છે કે બેન નાની ઉંમરમાં દુખાઈ ગયા, સંપત્તિ ઘણી હતી, એને કોઈ સંપત્તિ કામની હતી નહીં, મારે આ કરવું છે ને તે કરવું છે એ પ્રશ્ન રહ્યો નહી. હવે એને એક જ વાત રહી કે મારે મારું આત્મકલ્યાણ કરવું જોઈએ, આ સિવાય મારે આ જગતમાં હવે કઈ કરવાનું રહેતું જ નથી. જયારે આ પરિસ્થિતિ છે ત્યારે એ અકર્તવ્ય રૂપ જાણે એ આત્મકલ્યાણને વિશે ઉત્સાહિત થાય છે. ઉજવાળ થાય છે એટલે શું, અગ્રેસર થાય છે, ઉત્સાહિત થાય છે, એમ ઘટે છે. તેને કઈ નહીં જાણતા છતાં ભલે કઈ ન જાણે, શાસ્ત્ર જ્ઞાન બીજું ત્રીજું કઈ એને ન જાણતો હોય, એ જાતની પરિસ્થિતિ હોય કે એને કોઈ, અને એ જમાનામાં ક્યાં શાસ્ત્રો મળતા હતા એટલે એ વિષયનું કોઈ જાણ પણ ભલે ન હોય, કઈ વાંધો નહીં, ન જાણતા છતાં તે જ વિચારના પરિણામમાં જે કરવું ઘટે છે અને જે કોઈ પ્રકારે થતું નથી એમ ભાષ્યમાં શું કહે છે કે જે વિચારના પરિણામમાં જે કરવું ઘટે છે, આત્મકલ્યાણનો વિચાર છે ને એના માટે કંઈક કરી છૂટવું જોઈએ, કંઈક કરી છૂટવું જોઈએ, અને છતાં જે કોઈ પ્રકારે થતું નથી એવું લાગ્યા કરે છે, ભાષ્યમાન થાય છે એટલે ફીલ થાય છે કે થતું નથી, કરવું છે ને થતું નથી, કરવું છે ને થતું નથી, જે કોઈ પ્રકારે થતું નથી એમ ભાષ્યમાન થયેલું. આવું જે થયા કરે છે તે પ્રગટ થવાનું, તે આત્મકલ્યાણ પ્રગટ થવાનું તે જીવને વિશે કારણ ઉત્પન્ન થાય છે. ઠીક છે, એવી સ્થિતિ જ એને આત્મકલ્યાણની પ્રાપ્તિનું કારણ છે, એ જ સ્થિતિ એને આત્મકલ્યાણની પ્રાપ્તિનું કારણ થાય છે. માટે એ સ્થિતિ બરાબર છે, તમારી જે સ્થિતિ વર્તી રહી છે એ બરાબર છે, થવું જોઈએ એમ કે છે. શું કે કરવું છે ને થતું નથી, કરવું છે ને થતું નથી, કેમ થાય એની પાછળ જ એના પરિણામ લાગે છે, કેવી રીતે મારું આત્મકલ્યાણ થાય, કઈ રીતે મારું આત્મકલ્યાણ થાય, એ જ પાછળ જેના પરિણામ લાગ્યા છે, એ જ પરિણામ પોતે આત્મકલ્યાણ ઉત્પન્ન થવાનું કારણ છે. બીજું સાધન નથી એનું કારણ, આ એનું સાધન છે ખરેખર. અથવા કૃત્ય કૃત્યતાનું સાક્ષાત સ્વરૂપ ઉત્પન્ન થાય છે એટલે કારણ ઉત્પન્ન થાય છે, અથવા એ કારણથી કાર્ય સાક્ષાત ઉત્પન્ન થશે એ પ્રકાર ત્યાં ઉત્પન્ન થઈ ગયો એમ કહેવું છે. હવે થોડા બીજા પડખાથી વાતને ખોલે છે કે દોષ કરે છે એવી સ્થિતિમાં આ જગતના જીવોના ત્રણ પ્રકાર જ્ઞાની પુરુષે દીઠા છે. હવે જગતના જીવો કેવા કેવા પ્રકારે દોષ કરીને પોતાનું અકલ્યાણ કરે છે, એટલે એમ કે એવા દોષથી સંભાળવું, એવા દોષથી ચેતી જવું, એ દોષને હોય તો દૂર કરી દેવા, કોઈ પણ જે દોષ પોતાને લાગુ પડતા હોય એને પોતાએ દૂર કરી દેવા. કોઈ પણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણનો વિચાર નથી કરી શક્યો, અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન રહ્યો છે એવા જીવોનો એક પ્રકાર છે. હું ત્રણ પ્રકારની વાત કરે છે કે પોતાના દોષનો કે પોતાના કલ્યાણનો વિચાર નથી કરી શક્યો, કેવી રીતે મારા દોષને દૂર કરવા, મારું આત્મકલ્યાણ માટે મારે કેવી રીતે કરવું, એ પ્રકારની સ્થિતિમાં જે બેભાનપણે વર્તે છે એને કઈ ભાન જ નથી કે મારામાં કેટલા દોષ છે ને મારે કાઢવા જોઈએ, અથવા મારું આત્મકલ્યાણ હું મારે કેવી રીતે કરી લેવું જોઈએ, એ સ્થિતિમાં બેભાન વર્તે છે એવા જીવોનો એક પ્રકાર એ પણ આ જગતમાં છે. બીજો અજ્ઞાનપણા છે, અસત્સંગના અભ્યાસે ભાષ્યમાન થયેલા બોધથી દોષ કરે છે, તે ક્રિયાને કલ્યાણ સ્વરૂપ માનતા એવા જીવોનો બીજો પ્રકાર છે. ઓલો પ્રકાર સામાન્ય સંસારી જીવોનો લઈ લીધો, કે સામાન્ય સંસારી જીવો એવા છે કે પોતે ગુણ દોષનો કાંઈક વિચાર કર્યા વિના બેભાન સ્થિતિમાં જ આયુષ પૂરું કરે અને દુર્ગતિને પામી જાય છે. એ તો લગભગ પરિસ્થિતિ સંસારના જીવોની ચાલુ છે. અને એ જે જીવોનો બહુ મોટો વંટો છે, જેમ તો એક તોફાન હોય એમ જગતમાં પણ એ જીવોનો એક બહુ મોટો વંટોળ છે, જેમાં અનંત અનંત જીવો પોતાના આત્મકલ્યાણનો વિચાર કરતા નથી, ગુણદોષનો વિચાર કરતા નથી, અને બેભાન સ્થિતિમાં જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ કરીને એ વંટોળની અંદર ભયમાં કરે છે અને પરિભ્રમણ કર્યા કરે છે, એવા જીવોનો એક પ્રકાર. બીજા કેટલાક જીવો એવા છે કે ધર્મના ક્ષેત્રમાં આવ્યા છે, છતાં પણ અજ્ઞાનપણાથી અજાણપણાને લઈને અસત્સંગના અભ્યાસે, સત્સંગ નથી છતાં સત્સંગ માની બેઠા છે, પોતાના સંપ્રદાયમાં જાય છે, પોતાના ગુરુ પાસે જાય છે, અથવા જ્યાં જેને જે સારું લાગે છે ત્યાં જાય છે અને કઈ ને કઈ ક્રિયા કરે છે. અસત્સંગના અભ્યાસે ભાષ્યમાન થયેલા બોધથી દોષ કરે છે. શું થયું? જેનો સત્સંગ ન કરવો જોઈએ તેનો સત્સંગ કરીને એને જે કઈ બોધ થયો એનાથી દોષ કરે છે. ઠીક ઉલટા, તે ક્રિયાને કલ્યાણરૂપ માને છે અને પછી એ બોધથી જે કઈ ક્રિયા કરે એને એ માને છે કે હું મારા આત્મકલ્યાણ કરી રહ્યો છું. એવા પણ જીવો છે, એ બીજા પ્રકારના જીવો છે. હવે ત્રીજા પ્રકારના મોક્ષ માર્ગના જીવો લીધા છે. પહેલા સામાન્ય જીવો લીધા, પછી ધર્મના ક્ષેત્રમાં આવીને ભૂલા પડેલા જીવો લીધા, અને ત્રીજા જીવો હવે જ્ઞાની સાધક દશામાં છે એને અલ્પ દોષ થાય છે ચારિત્રમોના કારણે, એની વાત કરે છે. ઉદયાધીન પણ માત્ર જેની સ્થિતિ છે, કેવા છે જ્ઞાની પુરુષ, કે ઉદયાધીન પણ માત્ર જેની સ્થિતિ છે, પૂર્વ કર્મ જે આવ્યા છે એને સંભાવે ભોગવેલો, જે કરજ કર્યું છે એને પ્રમાણિકપણે પાછો આપી દો. કરજ કર્યું છે ને પાછો નથી દેવું એ વાત નથી, જે કરજ કર્યું છે એ કરજ પૂરું કરી લેવું છે. બીમારી આવી, સારું ઉઠ્યું, દુનિયાની બીજી જાતની લાયક છે, બીમારી આવી છે કે સારું ઉઠ્યું, કેમ ન આવે તો એ ખાતું કેવી રીતે ચૂકતે થાત, કરજ કરીને તો બેઠો જ છે. કરજ કરીને તો બેઠો જ છે, સારું થયું કે આવી ખાતું ચૂકતે થશે. તમે લેણદાર છો અને મારા ઘરે લેવા આવો તો મારે તો દેવા જવાની મારી મહેનત બચી ગઈ છે, એમાં ખોટું શું થયું છે? નહીતર મારે તો હાથ ચાલીને આવવું પડે, તો એટલી મારી મહેનત તમે બચાવી તો ફાયદાવાળી વાત છે. દ્રષ્ટિકોણ કેટલો ફેરફાર આવ્યો છે. નહીતર માણસને પ્રતિકૂળતા આવે ને ત્યારે એમ કે ઘરે મને આવી પ્રતિકૂળતા આવી, આવા સંયોગો ઉભા થયા, આવી બીમારી આવી, આવી નિર્ધનતા આવી, ફરવાનું થયું, અને મારો દ્વેષ કર્યો, આમ થયું તેમ થયું. અરે ભાઈ, એ બધા લેણદાર આવ્યા છે અને તું એને બીજી રીતે જો, તારું કરેલું કરજ છે એને રાજી થઈને દૂધે ધોઈને આપી દે વ્યાજ સહિત, આ તમારા રૂપિયા દૂધે ધોઈને ચોખ્ખા કરીને પાછા, પાણીથી ધોઈને નહીં,
બોજો ઉતરી જાય,
બોજો ઉતરી ગયો, હળવો ફૂલ થઈ જાય. ઉદયાધીન પણ માત્ર જેની સ્થિતિ છે, સર્વ પર સ્વરૂપનો સાક્ષી છે, જેટલા કોઈ સંયોગો વિયોગો જે કાંઈ થાય છે એનો સાક્ષી છે, જ્ઞાતા દ્રષ્ટા છે, એવો બોધ સ્વરૂપ જીવ, એવો આત્મજ્ઞાનની મૂર્તિમંત બોધ સ્વરૂપ જીવ માત્ર ઉદયાધીન પણ કરતા દેખાય છે. જે સામે ઉદય આવે છે ત્યારે એમાં એની પ્રવૃત્તિ જોવામાં આવે છે. એટલે બીજાને એમ લાગે છે કે આ વાત કરે છે, આ દ્વેષ કરે છે, આ મોહ કરે છે, બીજા એના દોષને જોવે છે. એ ત્રીજા પ્રકારનો દોષ છે. એવો જીવોનો ત્રીજો પણ પ્રકાર છે, એટલે જ્ઞાની ધર્માત્મા મોક્ષ માર્ગમાં વિચરતા જીવો છે એને પણ એ રીતે જોવામાં આવે છે. એમ ત્રણ પ્રકારના જીવ સહ જ્ઞાની પુરુષે બીઠા છે. આવા ત્રણ પ્રકારના ત્રણ વર્ગ કયા? આ ત્રણ વર્ગના જીવો જગતની અંદર હોય છે, જ્ઞાનીઓએ એમને જોયા છે. ઘણું કરીને હવે એ ત્રણેયનું થોડુંક વિશેષ વર્ણન કરે છે. પહેલા પ્રકારના જીવ કેવા હોય છે કે ઘણું કરીને પ્રથમ પ્રકારને વિશે, એટલે પહેલો જે પ્રકાર કયો તેને વિશે, સ્ત્રી પુત્ર મિત્ર ધન આદિ પ્રાપ્તિ અપ્રાપ્તિના પ્રકારને વિશે, તદાકાર પરિણામી જેવા માસતા એવા જીવો સમાવેશ પામે. કે જુદા જુદા ધર્મને નામ ક્રિયા કરતા એવા જીવો, જે સંપ્રદાયમાં જે હોય, અમે તો શ્વેતાંબર, અમે તો દિગંબર, અમે તો વૈષ્ણવ, અમે તો ફલાણા શિવપંથી, ફલાણા પંથી કબીરપંથી, શું જુદા જુદા ધર્મને નામ નામ ક્રિયા કરતા જીવો, અથવા સ્વચ્છંદ પરિણામી કેવા એને કીધા, નાનેના રસ્તે ચાલનારાને પોતાની રીતે ફાવે એમ કરનારા સ્વચ્છંદ પરિણામી એવા પરમાર્થ માર્ગે ચાલીએ છીએ એવી બુદ્ધિએ ગ્રહિત જીવો, એને શું ગ્રહણ કર્યું કે નહીં, અમે અમારા રસ્તે બરાબર છીએ, અમે જે કરીએ છીએ અમારો ધર્મ બરાબર છે, સાચો છે, અમને અમારું આત્મકલ્યાણ થવાનું છે, આમ કરતા કરતા બતાવતી લક્ષણ વાળો ઠીક છે, મતાર્થી લક્ષણ વાળા છે. સામાન્ય રીતે દરેક સંપ્રદાયમાં હોય એટલે એનો મત તો એને હોય જ છે, જે સંપ્રદાયમાં એનો જન્મ શું કરવા થયો ત્યાં. તમારો જન્મ જૈનમાં શું કરવા થયો, મારો જન્મ વૈષ્ણવમાં શું કરવા થયો, કે પૂર્વે એવી પ્રકારની મતિ થયેલી, એવી ગતિ થઈ, જેવી મતિ તેવી ગતિ, કરવાનું સારી એ મતિ હોય છે, એ તો પક્ષ થવાનો જ તે પહેલા, તો એક વાર તો પક્ષ આવવાનો જ તે, પક્ષમાં ઉભો છે એ જીવ, એટલે સામે સત્ય આવશે તો એક વાર તો એને એમ થશે કે નહીં મારું સાચું છે. પછી વિશેષ વિવેક જ્યારે ઉત્પન્ન થાય છે અને સત્ય અસત્યનો વિચાર થાય છે, ત્યારે પછી કોઈ જીવ જેનો વિવેક બળવાન થાય છે એ અસત્યનો ત્યાગ કરે છે અને સત્યને અંગીકાર કરે છે. એ એના વિવેક બળ ઉપર આધાર રહે છે. કેમ કે જગતમાં બે વાત છે, જગતમાં અસત્ય પણ છે અને સત્ય પણ છે. હવે જયારે સત્ય સામું આવે ત્યારે વિવેકી જીવ હોય છે તો એ સત્યને ગ્રહણ કરે છે, અવિવેકી હોય તો કે નહીં મારું સાચું, મારું છે તે સાચું. બોલો એમ કે છે કે નહીં સાચું છે તે મારું, એમ મારે કરવું છે, મારું તે સાચું એવું ન હોય, સાચું હોય તે જ મારું હોય, મારે એમ કરવું જોઈએ, એવી રીતે વિવેક કરે છે. એટલે સ્વચ્છંદ પરિણામી એવા પરમાર્થ માર્ગે ચાલીએ છીએ એવી બુદ્ધિથી ગ્રહિત, અમે તો અમારા આત્મકલ્યાણના રસ્તે ને ધર્મના રસ્તે ને મોક્ષના રસ્તે અમે ચાલીએ છીએ એવા જીવો તે બીજા પ્રકારને વિશે સમાવેશ પામે છે. હવે ત્રીજા પ્રકારના જ્ઞાની જીવોની વાત કરીએ છીએ. સ્ત્રી પુત્ર મિત્ર ધન આદિ પ્રાપ્તિ અપ્રાપ્તિ એ આજે ભાવને વિશે જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, ઠીક હોય તો ભલે, ન હોય તો ભલે, જેમ હોય તેમ ભલે, મને એમાં રસ નથી, જેમ મને પાડોશીના ઘરમાં રસ નથી તેમ મને મારા ઘરમાં રસ નથી, આ દશા હોય છે જ્ઞાને. એ પોતાપણું એનું છૂટી ગયું છે. કારણ એ છે કે એને પોતાપણું ભાસતું નથી, લાગતું નથી, ફીલ થતું નથી. એટલે સ્ત્રીમાં પુત્રમાં મિત્રમાં ધનની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં જેને વિશે વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, જે નિરસ પરિણામ વર્તે છે, છે એ બધાની વચ્ચે પણ રસ નથી, વૈરાગ્ય ઉત્પન્ન થયો છે અથવા તેને વૈરાગ્ય થયા જ કરે છે, ઠીક ઉત્પન્ન થઈ ગયો છે અથવા થયા જ કરે છે, જ્યારે જ્યારે પ્રસંગ વધે છે ત્યારે એને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. સ્વચ્છંદ પરિણામ જેનું ગણિત થઈ ગયું છે, સ્વચ્છંદ રહ્યો જ નથી, સ્વચ્છંદ ખલાસ થઈ ગયો છે, અને તેવા ભાવના વિચારમાં નિરંતર જેનું રહેવું છે, એવા પ્રકારનો એવા એવા જીવના દોષ તે ત્રીજા પ્રકારમાં સમાવેશ પામે છે, છતાં એની વચ્ચે રહે છે, અને જે કઈ એને ચારિત્ર મૂળના અલ્પ દોષ થાય છે એ ત્રીજા પ્રકારના દોષનો સમાવેશ થાય છે. એક પત્ર ની અંદર કેટલું માર્ગદર્શન મળે છે, એક જીવ પોતે ક્યાં ઉભો છે એને ખબર પડી જાય. ત્રણ ભાગમાંથી જ્ઞાની તો કે નથી દેખાતું, બીજો સંપ્રદાય બુદ્ધિ વર્ષો હું તો કે એવો નથી દેખાતો, તો કે તો પછી પહેલા વર્ગમાં જ છો તો એ જે કઈ ઉદય એમાં તન્મય થઈને રાગ દ્વેષ કરે છે એ પહેલા પ્રકારના જીવ છે. બીજા
પ્રકાર બીજા પ્રકારવાળા
નુકસાન તો બે જીવો કરે છે, પહેલો નુકસાન કરે છે અને બીજો પણ નુકસાન કરે છે. બીજો છે એ ગ્રહિત મિથ્યાત્મા છે. એવા જીવના દોષ નો ત્રીજો પ્રકાર છે. જે પ્રકારે ત્રીજો સમૂહ સાધ્ય થાય તે પ્રકાર વિચાર છે. અમે તો ત્રીજા પ્રકારને આવકારીએ છીએ, આદરણીય ગણીએ છીએ કે કોઈ પણ રીતે જ્ઞાન દશામાં આવવું જોઈએ. પેલા બે પ્રકાર છે તે નિષેધ કરવા યોગ્ય છે, એ આદર કરવા યોગ્ય નથી. વિચારવાન છે તેને પણ જે જીવ વિચારવાન છે, બુદ્ધિમાન છે, વિવેકી છે તેને યથાબુદ્ધિ એ જેટલી પોતાની બુદ્ધિ હોય મતી હોય યથાબુદ્ધિ એ સદગ્રંથે સારા ગ્રંથો વાંચીને સત્સંગે સારો સંગ કરીને તે વિચાર પ્રાપ્ત થાય છે. કોને ત્રીજો પ્રકાર કોને મળે છે કે જે વિવેકી છે વિચારવાન છે તે પોતાની બુદ્ધિ અનુસાર સદગ્રંથ અને સત્સંગનો પરિચય કરે છે તેને તે ત્રીજો પ્રકાર પ્રાપ્ત થાય છે. અને અનુક્રમે દોષ રહિત એવું સ્વરૂપ તેને વિશે ઉત્પન્ન હોય છે, અને જ્યારે જ્ઞાન દશા થાય છે ત્યારે નિર્દોષ નિરાકુર પરમાનંદની દશાને એ પરમ શાંત દશાને પ્રાપ્ત થાય છે. આ વાત ફરી ફરી સુતા તથા જાગતા અને બીજે પ્રકારે વિચારવા અને સંભાળવા યોગ્ય છે. આ વાત છે, તમે ફરી ફરીને ક્યારે સૂતા હો કે જાગતા હો ઠીક નિરંતર આ વાત લક્ષમાં રાખવા યોગ્ય છે, અનેક પ્રકારે વિચારવા યોગ્ય છે અને સ્મરણમાં સંભાળવામાં રાખવા યોગ્ય છે. આ પ્રકારે એક માર્ગદર્શન હું મૂકશું ને અહીંયા આ પત્રમાં આપ્યું છે. પ્રતિ કલાક છે હજી આપણે પાસે બીજો કોઈ પત્ર લેવો હોય રાવળ જ આવેલા છે, મુંબઈ છોડીને નિવૃત્તિ ક્ષેત્રમાં રાવળ છે એ અહીંયા અગાસ પાસે છે, અગાસ અને ખંભાત વચ્ચે છે રાવળ કરીને સ્ટેશન નાનું ગામ છે. યોગ થી થયેલા તાપ વિશેનું તમારું એક પત્ર ચારેક દિવસ પહેલા પ્રાપ્ત થયું હતું, કેમકે એ ખીમજીભાઈ મુંબઈ રહેતા હતા, કૃપાળુ દેવતા મુંબઈ રહેતા હતા, એટલે એમને સત્સંગનો યોગ હતો, ઉદય અનુસાર પણ સત્સંગનો યોગ હતો. હવે રાળજ આવ્યા ત્યારે એમને સત્સંગનો યોગ થયો છે, તો એમને એ યોગનો તાપ લાગ્યો છે, તે દુઃખ લાગ્યું છે. તાપ કે ને ગરમીનો જેમ તાપ લાગે ને માણસ ભાગવા માટે, એવી રીતે વિયોગથી થયેલા તાપ વિશે તમારું એક પત્ર ચારેક દિવસ પહેલા પ્રાપ્ત થયું હતું. તેમાં દર્શાવેલી ઈચ્છા વિશે ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે. ઠીક ઠીક છે, તમે એમાં ઈચ્છા શું કરે છે કે મારે તો આપની પાસેથી જ્ઞાન પ્રાપ્તિ કરવી છે, ગમે તેમ કરીને મારે આપની પાસેથી જ્ઞાન મેળવી લેવું છે. એટલે પત્રમાં એમને જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા દર્શાવી હશે એવું અનુમાન થાય છે. ઉત્તર ઉપર છે તેમાં દર્શાવેલી ઈચ્છા વિશે ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે, લાંબુ લખવાનો વખત અમારી પાસે નથી એમ કે છે. પુષ્કર ઓરિજિનલ છે ઓરિજિનલ છે, વાંચ્યા બધા ત્યાં વિદર્ભમાં વાંચ્યા. દર્શાવેલી ઈચ્છા વિશે ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે તે હવે જણાવે છે. તે એ કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. ઠીક, તમારે જ્ઞાન જોઈએ છે પણ તમારે ભક્તિની ઈચ્છા નથી. એટલે કે જે પ્રમાણમાં તમને ભક્તિ હોવી જોઈએ એ ભક્તિ દેખાતી નથી. તમે સત્સંગ કરવા માટે આવો છો અમારી પાસે અને સામાન્ય રીતે આવે એ તો આદર સત્કાર તો કરે, કઈ નિરાદર કરીને સત્સંગ કરવા તો કોઈ જાય નહીં, અનાદર કરીને તો. પણ એને જોયું કે આને એક સમજી લઉં, જ્ઞાન પ્રાપ્તિ કરી લઉં, જ્ઞાન મેળવી લઉં એટલા પૂરતું છે. બીજું કઈ આને જે પ્રકારનો એને ભક્તિભાવ, બહુમાનનો ભાવ, સમર્પણનો ભાવ જે આવવો જોઈએ કઈ દેખાતો નથી. જેવી તમને જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા છે તેવી તમને ભક્તિની ઈચ્છા નથી. ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે. એક શબ્દ ઉમેર્યો આપણે, કેટલી ભક્તિ ન લીધી. સાચી ભક્તિ પ્રેમ રૂપે આવે છે. ભક્તિ પ્રેમ રૂપ લીધું છે, એનું રૂપ બીજું છે. ભક્તિ તો ભક્તિ છે પણ એનું એક રૂપ છે સ્પેશિયલ, ખાસ પ્રકારનું. ભક્તિ પ્રેમ રૂપ વિના જો કઈ જ્ઞાનાર્જન હોય, કર્યું હોય તો પણ એ શૂન્ય ડિગ્રીએ છે. એનો આંખ તમે ભૂલે છો કે મુક્તા નહીં કે હું જાણું છું, નહીતર ભૂલા પડી જશો. શું કહ્યું? ભક્તિ પ્રેમ રૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે. તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે તમારે? તમારે શૂન્યને મેળવીને કરશો હું? તમે એ જ્ઞાન નથી કાંઈ, તો શૂન્ય છે. શૂન્ય આત્મા આવ્યું, શું આત્મા આવ્યું, કશો નહીં, શું કરશો તમે? એ જ્ઞાન તો શૂન્ય છે. એ તો સારું છે કે શૂન્ય છે, હું જ લખ્યું છે. હળવો ફટકો માર્યો છે, જોરથી ફટકો માર્યો. તો એમ કે ભક્તિ પ્રેમરૂપ જ્ઞાન જે મળશે ને એ તમને અભિમાનનું કારણ થશે, શાસ્ત્રાભિનિવેશ ઉત્પન્ન કરશે. હું જાણું છું, હું સમજુ છું, આમ હોય ને આમ ન હોય, જજમેન્ટ લખવા બેસી જાય છે. અત્યારે શું કરે છે? થોડું ખમડે હજુ કચરો અજુરો છલકાય. આપણે ત્યાં કહેવત છે ગુજરાતીમાં, અધૂરો ઘડો છલકાય. પાણી કા ઘડા હોતા હે તો આધા ભાઈ જો લખે છે ને એમાં સર કે તો ઉસમેં પાણી બહાર નીકળના, પૂરા ભરાવો તો પાણી નહીં નીકળેગા. અધૂરી સમજણ વાળો છે ને એ બોલવા જ માંડે, એ છલકાવવા માટે, એને જ્ઞાન દેખાડવાનો પ્રયત્ન બહુ કરે. સરખું પરિપક્વ જ્ઞાન હોય ને એ ગમે છે, એને બેસી જાય. આપણે જરૂર જેટલી વાત કરો, આમાં કઈ જોઈને વાત કરવા જેવી છે, એમને એમ ક્યાંય વાત કરવા જેવી નથી. જોઈ વિચારીને વાત કરે, એટલે એટલું નથી કીધું, એ સારું છે કે નહીત્ર અધૂરો છલકાશે, એ મને જ્ઞાન નો દુરુપયોગ થશે ને અહંભાવ વધી જશે પાછો. તો એવા એવા શૂન્ય જ્ઞાન ને પ્રાપ્ત કરીને તમારે શું કરવું છે? જે અટકો તે યોગ્યતાની કચાશને લીધે, જે કઈ અટક્યું છે અથવા પ્રાપ્ત નથી થતું એ યોગ્યતાની ખામી છે, યોગ્યતાની ક્ષતિ છે, બીજું કઈ નથી. યોગ્યતા હોય ને પ્રાપ્ત ન થાય એવું બનતું નથી. અને હવે યોગ્યતા કયા પ્રકારની છે? અને જ્ઞાની કરતા જ્ઞાન માં વધારે પ્રેમ રાખો છો તેને લીધે જાઓ. શું તમને જ્ઞાન માં બહુ પ્રેમ છે પણ જ્ઞાની પ્રત્યે જે પ્રેમ આવવો જોઈએ એ નથી, એટલે તમે અટકા છો. આ જુદી આવશે તુદી થશે કામ. ઠીક, જે કઈ અટકું છે એ યોગ્યતાની કચાશ ને લીધે. કયા પ્રકારની તમારી કચાશ છે? કે જ્ઞાની કરતા જ્ઞાન માં વધારે પ્રેમ છે. તમારે જ્ઞાન જોઈએ છે ને જ્ઞાની જોઈતા નથી, એનો અર્થ એમ થાય છે કે અમારે જ્ઞાન જોઈએ છે પણ જ્ઞાની નથી જોઈતા. ઠીક, સમ્યક દર્શન જોઈએ છે પણ સમ્યક દ્રષ્ટિ નથી જોઈતા. બેને ભિન્ન ભિન્ન માને નથી, એને જે પ્રકાર આવવો જોઈએ અટકવાનો એવો ચોક્કસ પ્રકાર એનો પ્રગટ કરી દીધો. પ્રેમ શું છે જોઈએ છે, જ્ઞાન જોઈએ છે, જ્ઞાન જોઈએ છે, જ્ઞાન જોઈએ એટલે જ્ઞાન ઉપર પ્રેમ છે. જ્ઞાની ઓકે જરૂર નહીં, એને કઈ જ્ઞાન મળી જાય તો બસ આપણે એને કોઈ બી મળવાનું નથી. કે જે અટક્યું છે તે યોગ્યતાની કટાશ ને લીધે અને જ્ઞાની કરતા જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે તમે અટક્યા છો. સમજી લીધું છે, સમજવું હોય. જ્ઞાની પાસે જ્ઞાની છું તે કરતા જ્ઞાનીને પોતાને જ બોધ સ્વરૂપ સમજીને ભક્તિ ઈચ્છવે તેનું પરમ ફળ છે. વધારે શું કહીએ? શું જ્ઞાની પાસે જ્ઞાનની ઈચ્છા ન રાખતા એમ કહે છે, કેમ કે એ પોતે જ બોધ સ્વરૂપ છે. પછી તારે જ્ઞાન બીજું કયું જોઈએ છે? આ સિવાયનું જ્ઞાન બીજું કયું જોઈએ છે? ત્યારે માટે એની ભક્તિ ઈચ્છવી તો એનું પરમ ફળ છે કે મને જ્ઞાનીની ભક્તિ પ્રાપ્ત થાવ, મારી ભક્તિમાં કચાશ ન હો, મને સર્વ સમર્પણ બુદ્ધિએ જ્ઞાનીને અનુસરવાના મારા પરિણામ થાવ. સર્વાર્પણ બુદ્ધિએ આટલી અર્પણતા નહીં કરું એમ નહીં, આટલી જ કરીશ ને આટલી કન્ડિશનલ વાત નહીં ચાલે એમાં. શું એનું પરમ ફળ છે? એનું પણ મોક્ષ છે. પછી એનું ફળ નિર્વાણ પદ છે, બીજું કોઈ નથી. વધારે શું કહીએ? આટલું કહી દીધું એની સામે હવે કેટલું લખે છે? શું મન વચન કાયા છે? તમારો કોઈ પણ દોષ થયો હોય, ઠીક, મન દુખાઈ ગયું હોય આટલું લગતા તમને કદાચ સારું ન લાગ્યું હોય, બનવા જોગ છે. અમને તો આ મનમાં પરિણામ આવ્યા એ સરળતાથી લખી દીધા છે. મન વચન કાયા છે? તમારો કોઈ પણ દોષ થયો હોય તો દીનતા પૂર્વક ક્ષમા માંગુ છું. ક્ષમા માંગુ છું ને, દીન ભાવે ક્ષમા માંગુ છું. ઈશ્વર કૃપા કરે તેને કળિયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય. સત્સંગ કોને મળે, સત્પુરુષ કોને મળે કે જેના ઉપર ઈશ્વરની કૃપા હોય તેને એ પદાર્થની પ્રાપ્તિ થાય. મહાવિકટ છે આ કાળમાં, તો એ મહાવિકટ છે. આવતીકાલે અહીંથી રવાના થઈને વવાણિયા ભણી જવું થઈ રહ્યું છે. રાવળથી નીકળીને પછી વવાણિયા જવાના છે એ સમાચાર આપી દીધો. બહુ સારો પત્ર પોસ્ટકાર્ડ છે પણ આખો મર મૂકી દીધો છે. મોટાભાગના મુમુક્ષુઓનો આ પ્રકાર હોય છે. જ્ઞાન લઈ લો, જ્ઞાની પાસેથી જ્ઞાન મેળવી લ્યો, જ્ઞાન મેળવી લ્યો, ભક્તિના ઠેકાણા હોય નહીં. એટલે કે આ કોઈ રીત નથી, આ કોઈ જ્ઞાન પ્રાપ્તિની રીત છે. એ જ દિવસે એમણે હે પ્રભુ હે પ્રભુ વિષ્ણુરાનું પદ આ દિવસે લીધું છે. ભાદરવા સુધાઠ એક જ દિવસે 264 માં આપે છે. એ જ દિવસે 262 નું પદ યમ નિયમ સંયમ આપ કયો પુણ્ય ત્યાગ વિરાગ અથાગ લ્યો એ પણ ભાદરવા સુધાઠ. અને ત્રીજું જળભાવે જળ પરિણમે એ ત્રીજું પદ પણ એક જ દિવસે આ ત્રણ પદ ની રચના થઈ છે. 20 દોરા, 8 દોરા તોટક છંદ ના અંગ સૌ યમ નિયમ સંયમ આપ્યો, અને 10-11 પદ આ છે દોરાના જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવે. આવતીકાલે જવાના છે કે 5-267 માં ચોથું પદ પણ એ તારીખે લખાણું હશે. તારીખ નથી નાખ્યું. રાવ જ ભાદ્રપદ જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળો, એ પણ ત્યારે જ લખાણો છે. 4 પદ ની રચના ઉપરા ઉપરી કરી છે. પછી ભવાનીયાથી પત્રો છે. જોયું કોના ઉપર નો છે? પ્રશ્નોત્તર છે. 48 ના પત્ર માં પ્રશ્નોત્તર છે. વાંચી આપણે જિજ્ઞાસુ જિજ્ઞાસુ ભાઈ ઉપર લખાયેલો પત્ર છે. આપના પ્રશ્ન નો ઉત્તર મારી યોગ્યતા પ્રમાણે આપનો પ્રશ્ન ટાંકીને લખું છું. પ્રશ્ન તમે જે પૂછ્યા છે એ પ્રશ્ન પણ લખું છું અને ઉત્તર પણ લખું છું. 22મા પ્રશ્ન પત્ર છે. પ્રશ્ન, વ્યવહાર શુદ્ધિ કેમ થઈ શકે? વ્યવહાર શુદ્ધિ એટલે રોજિંદા વ્યવહારની અંદર, વ્યવસાયની અંદર, કે જ્યાં જ્યાં પોતાને કોઈની સાથે કામ પડે છે તેની સાથે વ્યવહાર શુદ્ધિ. શુદ્ધિ એટલે પ્રમાણિકપણું અથવા નિર્દોષપણું, વ્યવહારે નિર્દોષપણું, યથા યોગ્યપણું, એ કેવી રીતે થાય તેનો ઉત્તર. વ્યવહાર શુદ્ધિની આવશ્યકતા આપના લક્ષ્યમાં હશે ત્યારે તમે પ્રશ્ન પૂછ્યો છે તો એ પણ તમને ખ્યાલમાં હશે કે શા માટે વ્યવહાર શુદ્ધિ જોઈએ, શું કરવા વ્યવહાર શુદ્ધિની જરૂર છે, એ આપના ખ્યાલમાં જ હશે. છતાં વિષયની પ્રારંભતા માટે આવશ્યક ગણીને દર્શાવવું યોગ્ય છે. કદાચ તમારા ખ્યાલમાં હશે, ન હોય તો હું કહું કે આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસાર પ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહાર શુદ્ધિ છે. વ્યવહાર શુદ્ધિની ડેફિનેશન આપે છે. કેવી સરસ આપે છે. લોકો બીજી રીતે કઈ લઈ લે કે ભાઈ બહુ એમ કે સોફિસ્ટિકેટેડ વ્યવહાર હોવો જોઈએ, બહુ સભ્યતાપૂર્ણ એમ કે વ્યવહાર હોવો જોઈએ, બહુ સાલસતા હોવી જોઈએ, શું બહુ નમ્રતા હોવી જોઈએ, બહુ સરળતા હોવી જોઈએ. ફળનું કંઈક ને કંઈક જેને જે ઠીક લાગે એમ નહીં. એનું ફળ શું વિચાર્યું છે? શા માટે વ્યવહાર શુદ્ધિ હોવી જોઈએ? કે સંસાર પ્રવૃત્તિ છે આ તો. વ્યવહાર શુદ્ધિ છે તો સંસાર પ્રવૃત્તિ છે. તો કે સંસાર પ્રવૃત્તિમાં તમારો દ્રષ્ટિકોણ શું છે? કે આ લોકનું સુખ એટલે અત્યારે જે વ્યવહાર કરીએ એની અંદર પણ ક્યાંય દુઃખ ન થાય, ક્લેશ ન થાય, કોન્ફ્લિક્ટ ન ઉભો થાય, આ લોકનું સુખ અને પરલોકમાં સુખનું કારણ. અહીંથી આયુષ છોડીને ક્યાંય પણ જવાનું થાય તો બીજા ભાવની અંદર પણ પરિણામ આપણા અત્યારે એવા હોવા જોઈએ કે ત્યાં પણ આપણને દુઃખની ઉત્પત્તિ ન થાય. અહીંયા જેની સાથે રહીએ, જેની સાથે વ્યવહાર કરીએ ત્યાં પણ દુઃખનું કારણ ન થવું જોઈએ. બીજા ભાવમાં જઈએ ત્યાં પણ આપણા વ્યવહારથી કોઈને દુઃખનું કારણ ન થવું જોઈએ. એવો જે પ્રકારનો વ્યવહાર કે મારા કારણે બીજાને દુઃખ ન થવું જોઈએ, એવો જે વિચાર અને એ પ્રકારનું વર્તન, એને વ્યવહાર શુદ્ધિ કહેવામાં આવે છે. ઠીક, કેટલું ફાઇન છે. ગૌરદેવ નું પારમાર્થિક જ્ઞાન તો બહુ સુપ્રીમ ક્વોલિટી નું હતું, પણ એમનું વ્યવહાર જ્ઞાન પણ એવું જ સુંદર હતું. સુખના સર્વ જિજ્ઞાસુ છે, બધા જ જીવો સુખ ઈચ્છે છે. વ્યવહાર શુદ્ધિથી જ્યારે સુખ છે ત્યારે તેની આવશ્યકતા પણ નિશંક છે. જો વ્યવહાર શુદ્ધિથી સુખ મળતું હોય તો એ જરૂર જીવી જરૂરિયાત વાળી ચીજ છે, એમાં શંકા કરવાની જરૂર નથી. જો આપણે વ્યવહાર શુદ્ધિ હશે તો ક્યાંય કોઈને સાથે દુઃખ થવાનું કારણ નહીં બને. હવે એ સંબંધીમાં થોડો વિસ્તાર કરે છે. આ તો એક એસ્ટાબ્લિશ કરી વાતને, સિદ્ધાંતને સ્થાપિત એટલા માટે કર્યો કે સુખનું કારણ છે વ્યવહાર શુદ્ધિ છે, તે સુખનું કારણ છે. અત્યારે પણ સુખનું કારણ છે, આ જીવનમાં પણ સુખનું કારણ છે, વ્યવહારિક કાર્યોમાં પણ સુખનું કારણ છે, અને આવતા ભાવમાં પણ સુખનું કારણ છે. જેને ધર્મ સંબંધી કાંઈ પણ બોધ થયો છે કે આત્મકલ્યાણ કરી લેવા જેવું છે, એવું જેને કાંઈક પણ લાગ્યું છે તેને, અને એવું જાણ્યા પછી જેને રડવાની જરૂર નથી, કમાવાની જેને જરૂર નથી, આ જિંદગી ચાલે ને છોકરા છોકરા ખાય એટલી તૈયારી થઈ ગઈ છે, હવે કઈ વાંધો નથી, તેને ઉપાધિ કરીને રડવા પ્રયત્ન ન કરવો જોઈએ. આ વખતે માર્ગદર્શન આપે છે કે એને પછી નિવૃત્તિ લઈ લેવી જોઈએ, એને રડવાની પ્રવૃત્તિની ઉપાધિમાં જવું જોઈએ નહીં. કેમ કે પરિણામ બગડશે અને એ બધા પરિણામ દુર્ગતિના કારણ થશે. એક તો જે સંપન્ન માણસ છે એને આ માર્ગદર્શન આપ્યું છે કે જે આર્થિક રીતે સંપન્ન છે એને દુર્ગતિમાં જાય એવા પોતાના પરિણામ કરીને શું શું પ્રાપ્ત કરવું છે, દુર્ગતિ પ્રાપ્ત કરશે. એક જેને ધર્મ સંબંધી બોધ થયો છે કે ધર્મ કરવા જેવો છે, કરી લેવા જેવો છે, કરવો જ જોઈએ, છતાં સ્થિતિનું દુઃખ હોય, આર્થિક સ્થિતિનું દુઃખ હોય, આર્થિક સ્થિતિ પર્યાપ્ત ન હોય, આજીવિકા માટે એને રહેવાની જરૂર છે એવી સ્થિતિ હોય, એના જે નથી એની વાત કોઈ બીજી આ બીજી વાત કરે છે કે તમારી સ્થિતિ એવી નથી કે તમે વ્યવસાય છોડી દો અને તમે ધર્મ કરી શકો, એવી પરિસ્થિતિ કદાચ હોય શકે તમારી. તેને ઉપાધિ કરી રડવા પ્રયત્ન ન કરવો જોઈએ. શું જે સહેજે થાય વગર ઉપાધિએ થાય એવા કાર્યો કરવા, ઉપાધિ વધે એવા કાર્યો ન કરવા. એટલે સિલેક્શન, વ્યવસાયનું સિલેક્શન કેવી રીતે કરવું? શું જેમ કે કોઈ નોકરી કરે છે તો એને ધંધામાં ન પડવું જોઈએ, ઠીક? કેમ કે ધંધામાં ઉપાધિ વધારે છે, નોકરીમાં ઉપાધિ નથી. અથવા જેને નાનો ધંધો છે અને પોતાનો આજીવિકાનો જીવન વ્યવહાર બરાબર ચાલે છે, એને ધંધો વધારવાનો પ્રયત્ન ન કરવો જોઈએ, ઉપાધિ એને નહીં વધારવી જોઈએ. એમ કેવું ઉપાધિ વધે એવું કાંઈ ન કરવું, બસ પોતાના રોટલા પાણીનું થઈ જાય એટલે સંતોષ કરી અને આત્મકાર્યમાં લાગી જાવ, ઉપાધિ વધારવી જોઈએ નહીં. સર્વસંગ પરિત્યાગી થવાની જેની જિજ્ઞાસા છે તેને આ નિયમોથી સંબંધ નથી. એટલે જેને દીક્ષા લઈ લેવી છે એની સાથે એની વાત નથી કરતા, તો જેને દીક્ષા નથી લેવી અને સંસાર પ્રવૃત્તિ કરવી છે એનો આ માર્ગદર્શન આપીએ છીએ. દીક્ષા લેવાવાળા નથી કહેતા તમે આમ કરો તમે આમ કરો, એના માટે આ વાત નથી. એક આવું બ્રેકેટમાં એ વાત પોતે ખુલાસો કર્યો છે. ઉપજીવન સુખેથી ચાલી શકે તેવું હોય, એટલે રોટલા પાણી આરામથી મળતા હોય, શું સહેજે સહેજે પોતાના આજીવિકા તો ચાલે એવી પરિસ્થિતિ ગોઠવાયેલી હોય, છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ જાવા નાખતું હોય, છતાં એને ખૂબ રડવું છે, હજી રડવું છે, હજી રડવું છે, હજી રડવું છે, એમ જેને થયા કરતું હોય, તેને પ્રથમ તેની વૃદ્ધિનું કારણ પોતાને પૂછવું, ઠીક? કે હવે પૈસા શું કરવા વધારવા છે, તો કે તું જ મને કઈક તારે શું કરવા વધારવા છે પૈસા, એને પોતાને પૂછી લેવું, બીજાને પૂછવા જવાની જરૂર નથી. એમ કે તને જવાબ મળી જશે, અંદરથી તને જ જવાબ મળશે. એમ કે શું 22મા વર્ષે એમ છે વૈચારિક ભૂમિકા કેટલી ઊંડી છે, વિચાર કેટલા ઊંડા વિચારો આવ્યા છે. તેને પોતે બે વર્ષથી જોડાણા છે, ધંધામાં બે વર્ષથી પડ્યા છે, પછી આ વિચાર છે. પછી એવું નથી બિન અનુભવી છે એવું નથી, બરાબર ધંધામાં ધંધો શરૂ કર્યા પછી ના બધા વિચારો છે. તેને પ્રથમ તેની વૃદ્ધિનું કારણ પોતાને પૂછવું, તો ઉત્તરમાં હવે ઉત્તર હું આપશે એનો આત્મા. તો ઉત્તરમાં જો પરોપકાર સિવાય કઈ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય તો પૈસા વધશે, તો આપણે પરોપકાર કરશું, સન્માનમાં લગાવશો, સદ્ધર્મમાં લગાવશો, શું જે કઈ આવશે એ આપણે દયાદાનમાં વાપરશો. એવા એવો એવો વિચાર તો આવતો હોય, એથી પ્રતિકૂળ વિચાર આવતો હોય, શું પરોપકાર સિવાય બીજો પ્રતિકૂળ ભાગ આવતો હોય વિચારની અંદર, એમાં પારિણામિક લાભ ને હાનિ પહોંચ્યા સિવાય કઈ પણ આવતું હોય તો મનને સંતોષી રહેવું. શું પારિણામિક લાભ ને વિશે તો તારે પરિણામ કેટલું શું રિઝલ્ટ એવું, પરિણામે આત્મલાભ થવા સિવાય, આત્મલાભ ને હાનિ પહોંચ્યા સિવાય કઈ આવતું હોય, કારણ આપણને આત્માને બહુ નુકસાન નથી, એને મનને સંતોષી લેવું કે હવે કઈ આપણે વિશેષ કઈ કરવાની જરૂર નથી, એને સંતોષ પકડી લેવો. તેમ છતાં મન પાછું હોતું ન હોય તો ઠીક, કેટલું માર્ગદર્શન આપ્યું છે, છતાં મન થયા કરતું કે ના કઈક કરીએ કઈક કરીએ, વખત નહીં જાય આપણો, ટાઈમ નહીં પસાર થાય, શું પણ હવે દુકાને જઈને બેસીએ. બોલો ભાઈ બધા નામના સબકારા પકડ્યા, તમારી નાળ કેટલી સ્પીડ થી ચાલે છે, એવી રીતે પકડીને વાત કરે છે. છતાં મન છતાં ન વળી શકે તેવું હોય, મન ન વળી શકે તેવું હોય તો અમુક મર્યાદામાં આવું, લિમિટ કરી નાખે, દોડાદોડ બહુ નહીં કરવી, ઉડાઉડ બહુ નહીં કરવી, લિમિટ કરી નાખે, આથી વધારે નહીં. તે મર્યાદા સુખનું કારણ થાય તેવી થવી જોઈએ, અને એ મર્યાદા કેટલી તો આવી જોઈએ, કેટલી થવી જોઈએ કે પરિણામે પોતાને શાંતિ સુખ શાંતિનું કારણ થાય, એવી રીતે એને લિમિટેશન કરી નાખે. પરિણામે આત્મ ધ્યાન ધ્યાનવાની જરૂર પડે તેમ કરીને બેસવાથી રળવું સારું છે. જો રળવાનું છોડી દઈને આત્મ ધ્યાન થાય તો એના કરતા તો રળવાનો ઉપયોગ લગાડતો બરાબર છે. આ દરેકમાં લઈ લેવું, આ તો રળવાની વાત નથી, પણ કોઈ પણ પદાર્થ ને વિશે આત્મ ધ્યાન થાય તે આપ આ મારે ન જોઈએ, ત્યાગ કરતા આત્મ ધ્યાન થાય તો એ આત્મ ધ્યાન કરીને ત્યાગ ન કરવો, એમ એનો અર્થ છે. અહીંયા રળવાનો ત્યાગ છે, પણ કોઈ પણ ચીજ નો ત્યાગ આત્મ ધ્યાન કરીને ન કરવો એવું માર્ગદર્શન છે આની અંદર. એના કરતા એ ચીજ ગ્રહણ કરી લેવી સારી છે. જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે, શું સરખી રીતે જેને આવક બેઠી આવક થઈ ગઈ છે માની લો, તેને કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. એટલે દોષ કરીને અપ્રમાણિકતા આદિ કાંઈ પણ અત્યારે જે જે પ્રકારો ચાલે છે એ પ્રકારમાં એને ન જવું જોઈએ. મનને જેથી સુખ હોતું નથી તેને કાયાને કે વચનને ન હોય એ શું સમજી શકું, જેનો જેના કારણે મન સુખી થતો નથી, મનમાં ઉડી રહ્યા કરે છે, તેને કાયાને કે વચનને ન હોય એને તો કાયાનો રોગ થવાનો જ છે. જેને મન મનનું ઊંચું રહેશે એને કોઈને કોઈ કાયામાં ને વચનમાં ડિફેક્ટ આવવાની છે. અનાચારથી મન સુખી થતું નથી, જે કાંઈ દૂષિત પરિણામથી સાંસારિક પ્રવૃત્તિ કરવામાં આવે છે એમાં મનને શાંતિ થતી નથી. આ સ્વતઃ અનુભવ થાય તેવું કહેવું છે, આ તમને પોતાથી અનુભવાય એવી અમે વાત કરી છે, તમારા અનુભવથી તમને સમજણ પડી જશે. ન ચાલતા ઉપજીવન માટે કાંઈ પણ અલ્પ અનાચાર સેવવો પડે, આ જીવિકા હવે ચાલે એવું નથી અને થોડીક વેપારમાં માયા કપટ કરવી પડે, જૂઠું બોલીને કોઈ વેપાર કરી લે, ખોટું બોલીને ભાઈ અમારે આ પડતર ઊંચા ભાવનું છે, આથી નીચા ભાવે વેપાર નથી થઈ શકે એવું બોલે, ખોટું પડતર નીચા ભાવનું હોય પણ નફો લેવા માટે ને એ નફામાં માંડ માંડે ને રોટલીના પૈસા નીકળતા હોય, અને થોડોક એનાથી દોષ થતો હોય, ન ચાલતા ચાલી પોતાના પરિણામ ચાલી શકે એવું નથી. ઉપજીવન માટે કાંઈ પણ અલ્પના ચરિત્ર અસત્ય થાય, માયાચાર થાય, એ સેવવો પડે, કરવો નથી, સેવવો પડે. માયાચાર કરવો, અસત્ય કરવું એક વાત છે, કરવું પડે એ બીજી વાત છે. એમ છે એટલે એનો નિષેધ આવે અંદર. તો મા શોચથી સેવવો હતો એનો ઘણો ખેદ થવો જોઈએ. અરે રે, આ થોડા ચપટી લોટ માટે આટલું આપણે ખોટું કરવું પડે છે? ચાર રોટલીમાં તો લોટ કેટલો જોઈએ, થોડોક આટલો લોટ જોઈએ એના માટે ખોટું કરવું પડે છે? ગમતું નથી આપણે. પ્રાયશ્ચિત ધ્યાનમાં રાખવું, અને એવું ખોટું પડે એનું પ્રાયશ્ચિત કરી લેવું છે ગમે ત્યારે પણ. આટલું આપણે ખોટું કર્યું છે માટે એનું પ્રાયશ્ચિત કરી લેવું છે. અને એ રીતે સેવવામાં એ દોષ સેવતા નીચેના પ્રકારની લિમિટ બાંધી લેવી કે આથી વધારે તો માયાચાર કરવો જ નથી. એ નીચેની વાત અમે કરીએ છીએ એના લિમિટમાં રહીને કે કરવો, માયાચાર કરવો, દોષ કરવો, અસત્ય સેવવું, તો પણ આટલી તો વાત થવી જ ન જોઈએ ગમે તે પ્રકારે. શું કોઈથી મહા વિશ્વાસઘાત કોઈનો આ બોલીને ફરી જાય છે માણસ, પછી આમાં જે થવું એ થાય. કોઈથી મારા વિશ્વાસઘાત ન કરવો, મિત્રથી વિશ્વાસઘાત ન કરવો, કોઈની થાપણ ઓળખવી એ પ્રકારનો આવવો જોઈએ, વ્યસન સેવવું એ પ્રકારનો આવવો જોઈએ, મિથ્યા આરોપ મૂકવું, કોઈના ઉપર ખોટો આરોપ ન ચડાવવો, ખોટા લેખ ન લખવા, કોઈના વિશે પણ ખોટા જૂઠા લેખ ન લખવા, હિસાબમાં કોઈને ચૂકવવું ની ભૂલ ભળાવી, ઈરાદાપૂર્વક હિસાબમાં ચૂકવે છે એ પ્રકારમાં ન આવે, જુલમી ભાવ ન કહેવો. ઠીક, આપણો જે માર્જિન છે એ થોડોક વધારો વાંધો નહીં, જુલમ ન કરવો. તેથી તો બધા એવો વેપાર હતો ને, ખાવા પીવાની ચીજના લોકો વેપાર કરતા. અત્યારની પરિસ્થિતિ ને ઇન્ડસ્ટ્રીયલ લાઈફમાં બી ખાવા પીવાની ચીજના વેપાર કરે, અનાજના ભાવ, અનાજનો વેપાર કરે, જુલમી ભાવ ન કહેવો. એમ ગરીબ માણસોને માંગવું પડી જાય. નિર્દોષને અલ્પ માયાથી પણ છેતરવો નહીં. સાવ નિર્દોષ માણસ હોય એની સાથે છેતરપિંડી ન કરવી, ન્યૂનાધિક તોડી આપવું નહીં, વજન કરવાની અંદર દગો નહીં રાખવો, જોખીને માલ દેવાનો, એમાં કાટલામાં ફેર, ત્રાજવા કાટલામાં ફેર ન કરવો. એક નંબર એટલે બીજું અથવા મિશ્ર કરીને આપવું, એડલ્ટ્રેશન ન કરવું, ભેળસેળ નહીં કરવો, મિલાવ. કર્મદાની ધંધો, કર્મદાની ધંધો એટલે ઘણા કર્મ બંધાય એવો ધંધો પસંદ ન કરવો. જેમ કે વકીલાતનો ધંધો છે, બહુ જૂઠું બોલવું પડે, જૂઠા કેસ લેવા પડે, એ કર્મદાની ધંધો કહેવાય. ડૉક્ટરનો ધંધો કર્મદાની ધંધો કહેવાય, પસંદ ન કરવો. એવા ઇન્ડસ્ટ્રીની અંદર પણ હિંસા ઘણી થતી હોય, એવા ન કરવા પ્રકાર. અથવા અભક્ષ પદાર્થોનો વ્યાપાર ન કરવો, જેમ કે બીડી, તમાકુ, સિગરેટ, પછી પિક્ચર લાઈનમાં ન જવું, બીજાના હજારો માણસોના માણસ બગડે એનાથી, એ લાઈનમાં ન કરવું. શું એવી રીતે જેનાથી ઘણાને નુકસાન થતું હોય એવો વેપાર કરે એને ખૂબ કર્મ બંધ થાય છે એ લાઈનમાં. એટલે કર્મદાની ધંધો છોડી દેવો. લાંચ કે અદાતા દાન, શું લાંચ આપવાનો, લાંચ રૂશ્વતી ધંધો કરો એ ન કરો. એ માટેથી કાંઈ રળવું નહીં, આવા પ્રકારે કમાણી ન કરવી. એ જાણે સામાન્ય વ્યવહાર શુદ્ધિ ઉપજીવન અર્થે કહી ગયો. ઉપજીવન એટલે આ જે રોટલા પાણી ખાવા એ ઉપજીવન કહેવાય છે. ખરું જીવન તો પોતાના આત્માને સુખ થાય એ ખરું જીવન છે. એ વ્યવહાર શુદ્ધિ અર્થે આ બધી માર્ગદર્શનનો વિષય લીધો છે.